તારીખ 9/1/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 277 અને 278 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215
પરિભ્રમણ કરતા આ જીવને આનંદ કાળ કેમ ગયો? એ વિષય પર આ બોલ છે. પરની વિરક્તતા નથી, પર એટલે ઉદયમાં આવતા સંયોગ વિયોગ એ સંબંધીનો જે રસ છે, એ રસ જેનો મીઠો નથી એને પરની રક્તતા કહે છે. રસને લઈને રક્તતા છે, નિરસ પણ તે વિરક્તતા છે એમ લે. કાંઈ ઉદયના કાર્યોમાં પ્રવૃત્તિ થાય છે એમાં એકત્વ બુદ્ધિ પ્રવર્તન થાય છે, એટલે વિરક્તતા આવી નથી અથવા નિરસ પણ ઉત્પન્ન થયું નથી. એ સંસારનું કારણ છે. પરપદાર્થ સંબંધિત ભાવો જીવને ચાલુ ને ચાલુ રહે, એની શૃંખલા અને હારમાળા તૂટે નહીં, એનું કારણ શું છે? કે એનું કારણ પરપદાર્થ સંબંધનો રસ છે. કેમ રસ છે એ વિચારવું હોય તો સુખ બુદ્ધિ એ કરીને રસ છે. સુખ બુદ્ધિ એ કરીને લાભનું કારણ છે, સુખનું કારણ છે એવા અભિપ્રાયથી જે પરપદાર્થમાં અધિકાય આપી રાખી છે, પોતાના આત્મા કરતા અધિકપણે એની સ્થાપના શ્રદ્ધા જ્ઞાનમાં કરી છે, તે પદાર્થોના કાર્યોનો ઉદય થતા જેમને રસ આવે છે, અનુકૂળતામાં અનુકૂળતાનો રસ ચડે છે, પ્રતિકૂળતામાં ખેદ વગેરે પ્રકારના પરિણામનો રસ ઉત્પન્ન થાય છે, એને અહીંયા સંક્ષેપમાં એમ કહ્યું કે પરની વિરક્તતા નથી. એ સંક્ષેપ છે આ વિષય. તેથી સંસાર ચાલુ રહ્યો, પરની વિરક્તતા નથી એટલે પરનો રસ છે, તેથી સંસાર ચાલુ રહ્યો. વિભાવની તુચ્છતા લાગતી નથી અને જે ભાવો ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિ સંબંધીના થાય છે એ તુચ્છ ભાવો છે, કિંમત વગરના ભાવો છે, એને કિંમત આપી છે, એની અધિકતા પાસે છે. શા માટે લાગે કે એમાં સુખ દુઃખની કલ્પના હોય તો લાગે એનેથી સુખ અને એનેથી દુઃખ એમાં ભિન્ન પણ રહેતું નથી. વસ્તુના સ્વરૂપથી જ એનું ભિન્નપણું છે, એ ભિન્નપણાનું જ્ઞાન એના રસને તોડે છે. પોતે ભિન્ન જ્ઞાનમય સ્વભાવે છે આત્મા, પોતે ભિન્ન જ્ઞાનમય સ્વભાવે છે એમ ઉદયના કાળમાં પ્રવર્તવું જોઈએ. એવી અંતરંગ પ્રવૃત્તિ હોવી
જોઈએ.
બાદમાં ભલે એમ લાગે બીજાને કે આ કામ કરે છે, આણે ફલાણું કામ કર્યું, આણે ફલાણું કામ કર્યું, અહીંયા આવ્યા, અહીંયા ગયા, આમ બોલ્યા, આમ ચાલ્યા, આમ થયું. અંદરમાં એને ભિન્ન જ્ઞાનમય સત્તા છે, એની પકડમાં રહીને, એના લક્ષમાં રહીને એને ભિન્નપણાની પ્રવૃત્તિ થવી ઘટે છે. ભૂલે ચૂકે પણ શુભાશુભ ભાવોને મહત્તા અપાઈ જાય છે, તો એની જે તુચ્છતા લાગવી જોઈએ એ તુચ્છતા લાગતી નથી. એની તુચ્છતા છે એ સમજાતી નથી. અથવા એમાં કારણનો ભ્રમ થાય છે, સાધનનો ભ્રમ થાય છે. આમ કરીશ તો આમ થશે, 200 સત્યો કે ત્રણ પાન. આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે. છેલ્લે આપણે આપણી પ્રવૃત્તિનો વિચાર કરીએ કે વાંચન કરવાથી લાભ થશે, સ્વાધ્યાય કરવાથી લાભ થશે, સાધન તો છે ને, એવી રીતે એ સાધન તો છે ને, એમ શુભ ભાવોમાં પણ એની મહત્તા વિશેષ લાગે તો ત્યાં ભૂલ થાય છે. કરવા યોગ્ય કાર્યનું જે મારું આત્મભાવરૂપ સ્વભાવરૂપ પરિણમન, એવું સ્વાભાવિક પરિણામ ન લીધે ત્યાં સુધીના ગમે તેવા પરિણામ હોય તો પણ એમાં એનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ કિંમત નથી. મારાથી એની અધિકતા ન આપી દેવાય એની જાગૃતિ અને અંદરમાં સાવધાની રાખવી એટલું ઓછામાં ઓછું હોવું
જોઈએ.
ભિન્ન પડવાનો બોધ છે એનાથી, અથવા એની તુચ્છતા છે એની ખરી કિંમત છે, વાસ્તવિકતા છે.
બરાબર.
વિભાવ ભાવો તુચ્છ છે એ વાસ્તવિક વાત છે, ખરેખર તુચ્છ છે. તુચ્છ છે ને તુચ્છ કયા છે, પણ જીવ ભ્રમથી અથવા સાધનની માન્યતાથી, સાધનપણાની માન્યતાથી એની મહત્તા આપી દે છે, એની મત આપે છે, એટલે એને રોકાવાનું સ્થાન થઈ જાય છે. દાદરો ચડવો હોય તો ખ્યાલ છે કે જે પગથિયે પર ઉભીકો છે ત્યાં ઉભા રહેવા માટે નથી, તે પગ ઉપાડવા માટે જ ઉભીકો છે. એમ પગ મૂકતી વખતે જ ભાનમાં છે, એમ અહીંયા ભલે સ્વાધ્યાય આદિ ભાવે પ્રવર્તન થાય તો ઉદય ભાવ છે, અને જે તે પ્રકારના ઉદય ભાવ આવ્યા વિના તો રહેશે નહીં. શુભાશુભ બંને આવશે, એકલા શુભ નહીં આવે, એકલા અશુભ નહીં આવે, પણ ત્યાં કોઈ રોકાવાનું મારું સ્થાન નથી ને એ બધા તુચ્છ ભાવો છે, કોઈને પણ મહત્તા આપવા જેવી નથી. એ વાત એને પહેલેથી એની ગાંઠ વાળેલી હોવી, સાંભળવું પણ નહીં સાંભળવું, વાત જ એકદમ અનુભવના તબક્કાની છે. સંતાનું બળવાનું પણ એમને કહેવાની શૈલીનો પ્રકાર હતો. એને તો હજી એક અવતાર બાકી છે, પણ જેને એક અવતાર બાકી નથી એવા ગણધરો સાંભળવા જાય છે, ચરમ શરીરી છે ગણધરો. એમાં અનેક મુનિઓ પણ ચરમ શરીરી હોય છે, સમૂહ શરણમાં કે જેને છેલ્લો જ ભવ હોય છે, અને ભગવાનની સાથે સાથે અરિહંત પદની પ્રાપ્તિ કરી લે કેટલાક મુનિઓ. તો ગણધરો ન કરે, રણધરો તો ભગવાન સિદ્ધાલયમાં પધારે પછી હરિયન પદને પ્રાપ્તિ કરે. કેટલાક મુનિઓ એવા હોય છે, રણધરો તો આચાર્યો છે પણ એના શિષ્યો મુનિઓ એવા હોય છે બળવાન જોરુકા, કે ભગવાનને હરોહાર હરિયન પદમાં આવે. ફરાગ કરતા કેવળ જ્ઞાન પ્રગટ અને 500 ધનુષ ઊંચે જ્યાં તીર્થંકર ભગવાનનું આસન હોય સમકક્ષમાં આકાશમાં, આકાશને વિશે એમનું આસન લાગે અને ભગવાનનું આયુષ વિશેષ હોય તીર્થંકર પરમાત્માનું, એમનું આયુષ ઓછું હોય તો સિદ્ધાલયમાં વહેલા બિરાજમાન થઈ જાય, 14મું સ્થાન પણ આવી જાય, 14મું સ્થાનથી ઉપર પણ સિદ્ધાલયમાં આવી જાય. તો એ સાંભળવા આવે છે માટે સાંભળવા જવાનો ભાવનું મહત્વ ઘણું છે એમ લેવું છે. કેમ મળવાય પ્લાનિંગ તો પૂરેપૂરું વિચારવું પડે છે, ભલે તમારી જેવા અજ્ઞાની કે અમારી જેવા એની સાથે પ્રશ્ન નથી, કઈ કોને જેવા એની સાથે પ્રશ્ન. પ્લાનિંગ તો પહેલું છે, છેલ્લે સુધી વિચારી લેવું પડે છે, પછી કાર્યનો પ્રારંભ છે. તો પ્લાનિંગમાં શું વાત છે કે શું ભાવ આવશે, સ્વાધ્યાય આદિના પરિણામ થશે, સમજણનો તબક્કો આવશે, નિર્ણયનો તબક્કો આવશે, ગુણ પ્રગટ કરવાને દોષ ટાળવાના અનેક પ્રકારનો ઉપદેશ બોધ એ બધું સત્સૂતને વિશે મળશે, એ બધું સમજમાં લેવાનો પ્રસંગ થશે. તો પણ એ તમામ વિધિ નિષેધથી પાર થઈને એક સમયની પર્યાયની કર્તૃત્વ બુદ્ધિ છોડવી, એટલે કે ગુણ પ્રગટ કરવો, દોષ ટાળવો, એવું જે પર્યાય વિશેનું કર્તૃત્વ, એનો પણ જ્યારે અભાવ થશે અને તે પણ ત્રિકાળી ધ્રુવના આશરે એનો અભાવ થશે ત્યારે એ પ્રકારનું કર્તૃત્વ તૂટશે. એ બધો વિષય તો લક્ષ્મણ એક વખત ખ્યાલમાં લઈ લેવો પડે છે, પછી ક્યાંથી પોતાને શરૂ કરવું એ તો પોતાની યોગ્યતા જોઈને પોતાને વિવેક કરવાનો રહે છે. અને ભિન્ન ભિન્ન પ્રકારનો ઉપદેશ છે એનું કારણ કે કોને શેની જરૂરત છે એ સંશોધકજી પોતાની જરૂરિયાતમાં વિષય લઈ લે છે. એ વિષય વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ દરેકનો પોતપોતાનો છે, કઈ દવા પોતે ક્યારે કઈ દવા લેવી, કયો ડોઝ ક્યારે લેવો, કઈ દવાનો ડોઝ ક્યારે લેવો, એ વાત એને નક્કી કરવી પડે છે. સતત કોઈ સત્પુરુષનું સાનિધ્ય મળે બીજો વિષય છે કે માર્ગદર્શન મળે, પણ એવું તો મહાભાગ્ય ભાગ્ય જ કોઈ જીવન હોય છે, કેમ કે એ તો મર્યાદિત છે. સંયોગ તો દરેકનો પૂર્વકર્મના પુણ્યાનુસાર મર્યાદિત હોય છે અને એમાં પૂર્વકર્મનો પુણ્યનો યોગ એનો વચ્ચે પ્રકાર ઊભો થાય છે, એટલે એ કોઈ જીવની સ્વાધીન બાબત સ્વતંત્ર બાબત નથી, એમાં પોતે પરાધીન છે, બહારના સંયોગ વિયોગના વિષયમાં પોતે પરાધીન છે, જીવના આધીન નથી. પણ થોડો મળે તો વધારે એના ઉપર મહત્વ આપીને, થોડો યોગ મળે તો વધારે મહત્વ આપવું જોઈએ, વિશેષ યોગ મળે તો એને પણ એટલી જ ચીવટ રાખીને પોતાને કેવી રીતે આગળ વધવું છે એ વાત એને વિવેકથી વિચારી લેવી પડે છે. પણ એ દરેકને પોતાને જ કરવું પડે, સરવાળે કરવું પડે છે પોતાને. આંગળી ચીંધનાર મળે, થોડો સમય મળે કે ઘણો સમય મળે એ સંયોગનો, માર્ગદર્શન દેનારનો, માર્ગ ચીંધનારનો કાર્ય તો પોતાને જ કરવું પડે. કેવી રીતે કરવું, ક્યાંથી શરૂ કરવું, કેમ ઉપાડ કરવું, એ બધું પોતાને વિચારવું પડે છે. એટલું જરૂર છે કે એવો જીવ પોતાને માર્ગ સૂચતો ન હોય અને જિજ્ઞાસા પૂછે તો એને ટુ ધી પોઈન્ટ બરાબર માર્ગદર્શન મળે છે, કેમ કે એના પ્રશ્નો ઉપરથી જ્ઞાની સત્વો સમજે છે કે આને અહીંયા સ્પષ્ટતાની જરૂર છે, એને અહીંયા માર્ગદર્શનની જરૂર છે, આ પ્રકારની એને દવાની જરૂર છે, તો એને એ વાત કરી દે છે. પણ એ તો જેમ ગળે કોળિયો ન ઉતરતો હોય અને સહેજ ગળપણ આપે ઠેસ મારે ને ઉતરી જાય, એટલી જ વાત છે. ઠેસ લાગવાની વાત છે. પ્રયત્નવંત હોય એને એ કામમાં આવે છે, ઉપદેશ કોને કામમાં આવે છે? પોતે અંદરમાં પ્રયત્નવંત હોય તો એને કામમાં આવે છે. પોતે પ્રયત્નવંત ન હોય તો સાંભળ્યા સાંભળ કરે એથી કોઈ કામ થઈ જાય એવું તો કોઈ કાળે બનતું નથી. એવું તો અનંતવાર સાંભળ્યું છે, એનો ડબલો કરે તો બહુ મોટો થાય એવો છે. બાહ્ય ક્રિયાનો તો બાહ્ય ક્રિયા છે સાંભળવું. વિભાવને પૂછતા લાગતી નથી એટલે કે એની મહત્તા લાગે છે, અથવા મેં કાંઈક કર્યું એમ લાગે છે. આ તો મેં કર્યું, આટલું તો મેં કર્યું, વાંચન તો કર્યું, વિચાર તો કર્યો, ફલાણું તો કર્યું, પૂજા ભક્તિ તો કરી, બીજા કરતા નથી હું કરું છું. બીજા સમજવો એ તો અમસ્થોય મેળવા સમજવો. બીજા કરતા નથી ને હું કરું છું, એનું તો કામ જ નથી. અહીંયા મારે શું કરવું છે એની જેને પડી છે એ વાત અહીંયા લેવી છે, તાલાવે લેવી છે. નીચે મારે શું કરવું છે તરત જ એ વાત લીધી. અંદર એટલી તાલાવેલી નથી, કાર્ય ક્યાંથી થાય એવા પ્રશ્નનો ઉત્તર છે કે ઘણા વખતથી અમે આવું બધું કરીએ છીએ અને કેમ કાર્ય થતું નથી એનો આ સીધો જવાબ છે. આટલા વર્ષથી આ વાતને વિચારીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને કેમ કાર્ય થતું નથી, કે કાર્ય નથી થયું એની ચટપટી કેટલી લાગી છે. બસ તાલાવેલી લાગે એટલે ન થાય તો ક્યાંય હક પડે નહીં. અંદર એટલી તાલાવેલી નથી, વારમાં રસ છે, વિભાવની મહત્તા છે, શુદ્ધભાવની મહત્તા છે, પોતાને જે તે પ્રકારના શુદ્ધભાવ આવે છે એની મહત્તા છે, અને જે કાર્ય થયું નથી એ કાર્ય માટે એને તાલાવેલી નથી. મારો સ્વાનુભવ સમીર દર્શન એમાં મોક્ષ માર્ગમાં હું આવ્યો નથી, જન્મ મરણનો છેદ થાય એ પરિસ્થિતિ રહી નથી. અહીંયા જેની ચલે છે જીવન પૂરું થઈ જાય, કે ગમે ત્યારે એ તો અનિશ્ચિત છે. મનુષ્ય જીવનનું આયુ તો અનિશ્ચિત છે, ગમે ત્યારે આંખ મીચાય. તો ભવછેદ થયા વિના જો આંખ મીચાય તો બહુ મોટી તક ગુમાવા જેવી છે. જે મનુષ્ય ભવમાં આવું મહાન કાર્ય થવાનો સહજ પ્રસંગ છે અને બહારની બધી પરિસ્થિતિ એવી છે, સાચું કહેનારા મળ્યા, પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ મળ્યો, જબરજસ્ત વાત કરે છે, એ બહુ મોટી વાત છે. એને કાર્ય ક્યાંથી થાય એને કાર્ય થવાનો પ્રશ્ન રહેતો. અંદર તાલાવેલી જાગે તો કાર્ય થયા વિના રહે જ નહીં, એટલી જગ્યાએ ગેરંટી આપી છે. આ પદ્ધતિ છે પોતાની વાત કરવાની, થશે કે નહીં થશે, હોનાર થશે એમ થશે એમ નહીં, આમ થાય તો આમ થાય જ, ન થયા વિના રહે નહીં. એ પણ અપવાદ ખાતર કોઈ કેસ એવો ફેરી ગયા હોય આમાં નથી, એવો વિષય છે. તાલાવેલી જાગે છે એ પણ અજ્ઞાની જ છે, એ કંઈ જ્ઞાની નથી. જ્ઞાની તો પછી થશે, પણ એને જ્ઞાની થવા માટેની તૈયારી કેટલી છે આ સવાલ છે. મારે સોનું લેવું છે, મારે હીરા ખરીદવા છે, પણ પૈસા કેટલા છે ખિસ્સામાં? પૈસા તો નથી ભાઈ મારી પાસે, મારે સોનું ને હીરા લેવા છે ભાઈ. ના એમ તો 5-10 રૂપિયાને નોટ તો રાખું છું ખિસ્સામાં, શાક માર્કેટમાં જાય જવેરીની દુકાનમાં 5-10 રૂપિયાને ખિસ્સામાં લઈને જવાનું કામ ધીમે ધીમે કરું છું, થાય એટલું કરું છું, મારાથી બને એટલું કરું છું. આ આપણી શક્તિ પ્રમાણે કર્યા કરીએ, રોજ વાંચીએ, રોજ સાંભળીએ, થોડું થોડું રોજ કર્યા કરીએ, એમને કરતા કરતા વળી કોઈ દી લાભ થઈ જશે, અનંત કાળે એવો લાભ થતો
નથી,
અનંત કાળે નથી. બારમાં મહેનત કરે ને સફળ ન થાય તો આખું તાકું તાકું તાકી જે કામ કરવા ધાર્યું હોય ને એમાં સફળતા મળે ન મળે, આખું તાકું તાકું. અહીંયા અંદરનું કામ થતું નથી, વર્ષોના વર્ષો રીતે છે, કેટલી આકુલતા થઈ. હા વિચાર વીરજીભાઈ કહેતા હતા સત્પુરુષનો યોગની કેટલી કિંમત હતી પહેલા સંપ્રદાયમાં, શાસ્ત્રો વાંચવા શરૂ કર્યા એટલે ખબર પડી કે સ્થાનકવાસીમાં તત્વ નથી, તત્વ તો દિગંબર સાહિત્યમાં છે. એ ગુરુદેવ કદાચ કાઠિયાવાડમાં આ એક પહેલો માર્ગ ગ્રસ્તમાં કોઈના ચીંધ્યા વિના એને દિગંબર સાહિત્યનું અધ્યયન કરવાનું શરૂ કર્યું અને નક્કી કર્યું આ કોઈ સાધુ બાધુ છે નહીં. વીરજીભાઈ જામનગર કોઈને માને નહીં, ગુરુદેવ સંપ્રદાયમાં હતા, ગુરુદેવને ન માને. જામનગરમાં ગુરુદેવ પધાર્યા, સંપ્રદાયમાં નીકળ્યા છે વારવા માટે, નીકળ્યા સંપ્રદાય નીકળ્યા માટે. સામાન્ય રીતે કોઈ સંપ્રદાયના મળે એટલે મહારાજને હારે જાય, ચાલો ક્યાં જવું છે આપની સાથે આવું, ફલાણું ઢીકનું વિવેક કરે, વિનય કરે, વંદના કરે. સામેથી ગુરુદેવ પૂછો ફલાણાનું ઘર ગયું બાજુ તો કે મહારાજ આને કોરાયેલા જાઉં, હું ફાટક દેખાડે એમ છે કે મહારાજ આને કોરાયેલા જાઉં. જરાય વિનય છે, મુક્તિ ભાડે વિનય વિવેક ન કરે. શ્રીમદજીના સમકાલીન શ્રીમદજી હતા એમના કાળમાં, સાંભળેલું કીધું ગ્રસ્ત છે અને વેપાર ધંધો કરે છે, રાત્રિ ભોજન કરે છે, બૈરા છોકરા વાળા છે. હવે એ વાત ક્યાંય જ્ઞાની હટાશે, એ વાતો ક્યાંય જ્ઞાની હટાશે કે ના, પોતાને 25માં તીર્થંકર કહેવડાવે છે ને બધું સાંભળ્યું છે. વાતો તો વિરોધી લોકો તો આને એક પ્રકારે ઉડાડે, મળવાની તસ્દી નથી. પછી ગ્રંથ તો તરત જ બહાર પડ્યો, તો પોતે તો હમણાં થઈ હતા. પુસ્તક જયારે હાથમાં આવ્યું આ તો એમને પોતે કહેલું છે, પુસ્તક વાંચ્યા પછી ખબર પડી ખરેખર આ તો સત્પુરુષ છે. અને આપણે તો મળવાની તસ્દી ન લીધી, એ કે માથું પછાડ્યું છે કે આ ચૂકી ગયા, આ યોગ ચૂકી ગયા, મળ્યા તો કેટલો બધો ફેર પડત. જે વ્યક્તિએ પત્રોમાં આટલું બધું લખ્યું છે એ વ્યક્તિને પ્રત્યક્ષ પરિચય થયો તો કેટલો લાભ થતો. જેને પોતાને જિજ્ઞાસા છે ને પોતાને કરવું છે એના માટે તો બહુ મોટી વાત છે. પણ પોતાને ઉપેક્ષા થઈ ગઈ, બહુ મોટો પસ્તાવો. જાણી જોઈને ઉપેક્ષા કરે તો બહુ મોટો અપરાધ છે, પણ ભૂલથી ઉપેક્ષા થઈ ગઈ તો પણ એને બહુ મોટો પસ્તાવો થઈ ગયો. તો એ બધું શું બતાવે છે કે તાલાવેલી કેટલી છે, પોતાનું કાર્ય કરવાની તાલાવેલી કેટલી છે. એવી સ્થિતિ આવતી નથી ત્યાં સુધી અંદરથી કાર્ય કરવાની પરિણામમાં તૈયારી નથી. જેની તૈયારી નથી એને કાર્ય ક્યાંથી થાય, સીધી વાત છે, એને કાર્ય થવાનો પ્રશ્ન રહેતો નથી. અંદર તાલાવેલી જાગે તો કાર્ય થયા વિના પોતે આળસુડો થઈ ગયો છે, પોતે આળસુડો એટલે પ્રમાદી થઈ ગયો છે. મુઠી કહેતા ભાઈ બહુ કહીએ છીએ તો હળ તો નથી, એમ ગમે એટલા બોધ વચનો આવે છે, ગમે તેવી વાતો સુંદર માં સુંદર આવે છે, ઉચ્ચમાં ઉચ્ચ કોટીની વાતો મળે છે, પણ આ જીવ છે એ અંદરથી તૈયાર થતો નથી ત્યાં સુધી એ પ્રમાદમાં પડ્યો છે. અનંતાનું બંધનો આ પ્રમાદ છે, ચારિત્રમોનો પ્રમાદ નથી. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ બંધ હેતવ જુદું છે, એમાં જે પ્રમાદ છે એ પ્રમાણ, આ તો અનંતાનુબંધીનો પ્રમાદ છે, મિથ્યાત્વ સહિતનો પ્રમાદ છે. મિથ્યાત્વ ગયા પછી તો પ્રમાદમાં બહુ મોટો ફેર પડે છે, કેમ કે સાધક જીવ તો નિરંતર ઉદ્યમવંત હોય છે, પુરુષાર્થવંત હોય છે, છતાં પણ જેટલો વિભાવ આવી જાય છે એટલો પ્રમાદ છે. પોતે આળસુડો થઈ ગયો છે, કરીશ કરીશ કરે પણ કરતો નથી, કહે એટલે એવા વિચાર પણ આવે, વાત ન બોલે કદાચ, પણ એમ કર્યા કરે ભાવમાં, કરીશ કરીશ મને કામ તો કરવું, મારો પુરુષાર્થ તો જગાડવો છે, કામ તો આત્માનુભૂત તો કરવું જ છે, કરી લેવું છે, કરી લેવું, કરવું કરવું જરૂર કરવું છે, નથી કરવું કરવું છે, કરીશ 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 થયા કરે, પણ ખરેખર કાર્યનો પ્રારંભ કરતો આ તો નાળ પકડી છે, મુમુક્ષુઓને નાળ પકડી છે. વાત સાંભળ્યા પછી વિચાર્યા પછી કેમ રહી જાય છે એનું કારણ છે, કરીશ કરીશ અને રિયા કરે છે, જે ઉપાડે ને આવવો જોઈએ એ ઉપાડ અંદરથી આવે નહીં તો એ કરીશ કરીશ કાંઈ કામમાં આવતો નથી. કરીશ કરીશ કહે પણ કરતો નથી, દ્રષ્ટાંત આપે છે કે કોઈ એવા આળસુ હોય કે જે સૂતા હોય તો બેઠા થાય નહીં, ને બેઠા હોય તો ઊભા થયા નહીં, એને આળસ થયા કરે, એવી પ્રકૃતિ જોઈએ છે કે સૂતા હોય તો ઊભા થવાનું, એને જલ્દી મન થાય નહીં, ને બેઠા હોય તો સૂતા હોય તો બેવાનું મન થાય, ને બેઠા હોય તો ઊભા થવાનું મન થાય, એટલે એને કોઈ કામ કરવું એને કઈ દવા લેવી એ વાત એને સ્પષ્ટ છે, જો પોતે પોતાની દવા શોધે તો એને તરત મળે, ન શોધે તો મેડિકલ સ્ટોર એમને ભરેલો પીડ્યો રહી જાય, એને કઈ કામમાં આવે
નહીં.
ચારસો
પાંચસો શું ભગવાન મહાવીર સ્વામી પછી જે દિગંબર સાહિત્ય વિદ્યમાન જીવ છે, વિચ્છેદ જીવ એ તો ખબર નથી આપણને, અંકુરો ની રચના થઈ ગઈ, પણ જે વિદ્યમાન રહી ગયું છે એમાં તો બતાવો કેટલી સ્પષ્ટતા છે. જો કે પહેલા તો એટલી સ્પષ્ટતા કરવાની જરૂર પણ નહોતી, એવા પાત્ર જીવો યોગ્યતા વાળા જીવોનો જ આ માર્ગમાં પ્રવેશ થતો કે ફટાફટ કામ કરતા. આ તો નિષ્કારણ કરવા છે જ્ઞાનીઓની સત્પુરુષોની, કે જેવી જેવી એની યોગ્યતા જોઈ એવી એવી વાત કરતા ગયા, કે કાંઈક પણ તારી ઈચ્છા હોય, થોડી પણ તને તરસ લાગી હોય તો આ વાત આ રીતે છે, તારે આમ કરવું જોઈએ, આમ હોય તો તારે આમ કરવું જોઈએ, આમ થતું હોય તારે આમ કરવું જોઈએ, આનું આમ થાય આનું આમ થાય, બધી વાત લઈ કાલ કરીશ કાલ કરીશ એમ મંદપણે વર્તે છે, એમાંથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે એને આ વાતની આ વિષયની જેટલી કિંમત આવવી જોઈએ, સમજાવવી જોઈએ, એ સમજણમાં આવી નથી. ભલે એમ કહે કે આનો આની કિંમત બહુ મોટી છે, પણ મોટી કિંમત કહે તો એની એને તાલાવેલી ઉપડ્યા વિના ઘરમાં કિંમતી ચીજ ખોવાઈ જાય તો એના વિકલ્પ આવ્યા કરે, ક્યાં મુકાઈ ગઈ છે, ક્યાં ખોવાઈ ગઈ છે, ઘરની બહાર તો લઈ ગયા નથી, છતાંય ઘરમાં નથી તો જડતી નથી તો કઈ બહાર વેગી હશે, કોઈ લઈ ગયું છે, કઈ ચોરાઈ ગયું છે, કેવી રીતે થયું હશે, નહીં ધારેલી કલ્પના આવે, નહીં ધારેલા માણસ ઉપર એને શંકા જાય. વિકલ્પનો ભમળ છે, બંધ ન થાય તો શું થાય? ઘુમરી ખાધા જ કરે, વિકલ્પ ઘુમરી ખાધા જ કરે. કિંમત વસ્તુ એવી છે કે એને એનો એનો ચિંતન એની ચિંતા બંધ ન કરી શકે. આની કિંમત આવી હોય, એની જરૂરત લાગી હોય તો એનું ચિંતન એ વિષયની તાલાવેલી એને બંધ કરી શકાતી નથી. ઉપડે એટલે ઉપડે છે, એને બંધ કરવાનો પ્રશ્ન રહેતો. પણ આવું થાય છે અને એ રીતે આયુષ ઘણાના પૂરા થઈ જાય છે. બહુ અલ્પકાળ મનુષ્યનો એક તક છે, બહુ મોટી તક, એટલે બહુ અલ્પકાળ ને તક કે છે, એ છૂટી જાય છે. ડુંગર કોઈ દેખે ને એવું છે. આ તો એવું છે કે પોતે ઢીલો રહેતો હોય તો એને માર્ગદર્શન મળે એવું વિષય છે. કેમ કે સામાન્ય રીતે 20-25 વર્ષ તો એમ જ ચાલ્યા જાય છે માણસના આ વિષય ઉપર ધ્યાન ગયા વગરના. જન્મથી શરૂઆતના 20-25 વર્ષ સુધી તો ધ્યાન જતું નથી, કોઈને એથી મળો ધ્યાન જાય છે. પણ સામાન્ય 20-25 વર્ષ 30 વર્ષ દવાય તો સામાન્ય છે. પછી જે કાળ રહ્યો છે તો એ ઘણો મર્યાદિત છે. કોઈને ખ્યાલ જાય છે કે આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, પણ છતાંય તે કરીશ કરીશ કરીશમાં સમય ચાલ્યો જાય છે. કઈ રીતે કાર્ય કરવું એ ભૂમિકા લીધી છે. કાર્ય કરવાની જેમ કોઈને ગ્રીષ્મ ઋતુમાં પર્વતની ટોચ ઉપર બરાબર તાપ લાગ્યો હોય અને એવી તૃષા લાગી હોય, પ્રાણ છૂટે એવી તૃષા લાગી હોય, પાણી પાણી રૂમાડે રૂમાડેથી પાણીના પુકાર ઉઠે, પાણી પાણી થઈ ગયું હોય એવી તૃષા લાગી હોય, તે વખતે પાણીનું એક બિંદુ એક ટીપું પાણીનું એ તરફ પણ તેનું લક્ષ્ય જાય છે. ક્યાંય પાણી મળે, ક્યાંય પાણી મળે, ક્યાંય પાણી મળે, ક્યાંય પાણી મળે, એક જ લક્ષ્ય. અને તેને લેવા માટે તે દોડે છે, ધીમે ધીમે હાલું, હળવે હળવે હાલું, શક્તિ આવી ગઈ છે, જેટલી શક્તિ છે એટલી શક્તિથી દોડે છે. ચિતાર સરસ લીધો છે દ્રષ્ટાંતમાં, જે ચિતાર લીધો છે બસ આ આવી એને તૃષા ઉત્પન્ન થવી. આજે થાય, કાલે થાય, અનંત કાળે થાય, જ્યારે થાય ત્યારે આ સ્થિતિએ જીવ આવે છે. જેને પ્રાપ્ત થાય છે તે જીવ આ સ્થિતિ આવે છે. આ તો પોતાના સ્વાનુભવથી સ્વાનુભવની વાત મૂકેલી છે, આમ થયેલું છે ત્યારે એનું બીજે લક્ષણ જાય. જેમ પાણી વગર પ્રાણ છૂટતા હોય તો બીજે ક્યાંય લક્ષણ જાય, એમ એનું અંદરથી પોતાનો આત્મા મેળવવા માટે આત્મા આત્મા પોકાર અંદરથી આવે, બીજે લક્ષણ જાય તો એને આત્મા પ્રત્યે જવા માટે કોઈ અવરોધક ભાવ પોતાનો નથી રહ્યો. બીજા સંયોગ તો અમસ્થાય આત્માની સાધનામાં અવરોધક છે જ નહીં. કોઈ પણ પ્રકારના સાતમી નારકી પર્યંતની પ્રતિકૂળતાઓ કે અહમિન્દ્ર સુધીનો વૈભવ, વૈમાનિક દેવનો વૈભવ, એ કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા એ અવરોધક અવરોધક કારણો નથી. જે પોતાનો ભાવ છે એ જ અવરોધક છે. એટલે કોઈના ઉપર સંયોગ ઉપર તો ક્યારે પણ આરોપ કરવા જેવો નથી કે ફલાણું કારણ હતું એટલે હું પામતો નથી કે સાધતો નથી કે સાધી શકાતું નથી, એ વાત ખોટી છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અનુકૂળતાઓને પ્રતિકૂળતા એ અવરોધનું કારણ નથી. આ માર્ગમાં અવરોધક પોતાનો ભાવ હોય છે. પોતે જ અપરાધી છે એ વાત એને બેસાડીને અપરાધ ટાળવા માટેનો ખરો ઉપાય એને સૂજે નહીં. તો શ્રીમદજી એ વાત અધમા અધમથી બહુ પતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે છું. શું સાધન કરવાનો હતો એ તમને અત્યાર સુધી નહીં થવાનું કારણ પણ હું જ છું. અત્યારે પણ મારો જ ભાવ છે, બીજા કોઈનો ભાવ છે નહીં. તો એને ટાળવાનો એનો પ્રયત્ન આવે કે કેવો છે અવરોધક ભાવ, કેવો છે અવરોધક ભાવ. એ તો વાત જ ચોકડી મૂકવા જેવી છે. બીજાના દોષ જોવાની વાત ચોકડી મૂકવા જેવી છે. જેટલો વિચાર આવે એટલો નુકસાન, જેટલો એ વિકલ્પ ઉઠે એટલો
નુકસાન.
અભિપ્રાયમાં ગાંઠ મારી દેવી. કોઈનો વિચાર આવે તો પોતાનો એના ઉપરથી બોધ લેવો જોઈએ કે એવું મારે ન થાય, તો ન થાય એ મારે સાવધાની રાખવાની છે. બીજાને માટે નહીં, બીજાનો વિચાર આવે કોઈ દ્રષ્ટાંતથી વાત વિચારવી હોય તો પણ ટીકા ટિપ્પણી માટે નહીં પણ પોતાને બોધ લેવા માટે આ ભૂલ આ પ્રકાર મને ન થાય એની મારે સાવધાની રાખવી છે. તેને લેવા માટે દોડે છે તેમ જેમ છે ત્યાં સુધીનું દ્રષ્ટાંત છે. હવે સિદ્ધાંત કહે છે કે તેમ જે જીવને સંસારનો તાપ લાગ્યો હોય, સંસારનો તાપ લાગ્યો હોય એટલે સંસારિક પ્રવૃત્તિનો તાપ લાગ્યો હોય, ઉદય ભાવમાં જેને અકળામણ થતી હોય, મૂંઝવણ થતી હોય, ચાહે અનુકૂળતા હો પ્રતિકૂળતા હો કોઈ પણ પ્રકારનો ઉદય ભાવ હો, એમાં જેને મૂંઝવણ થતી હોય, આકુલતા થતી હોય, ત્યાંથી ખસવા માટે એ કાર્ય કરવાની હોશ થતી હોય, રસ જાગતો હોય, ત્યાં સુધી તો ડૂબી જવાની વાત છે. તેમ જે જીવને સંસારનો તાપ લાગ્યો હોય અને સતની તીવ્ર પીપાસા જાગી હોય, આ તૃષા તૃષાનો બીજો શબ્દ છે પીપાસા, પીપાસાનો તૃષા થાય છે. સતની તીવ્ર પીપાસા જાગી હોય, પીપાસા જાગી હોય એ નથી લીધું, વિશેષણ લગાડ્યું, તીવ્ર પીપાસા જાગી
હોય, તીવ્ર તૃષા છે, તીવ્ર પીપાસા
એમ જ છે. તે સતની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે. એવા જીવને સતની પ્રાપ્તિ માટેનો ઉગ્ર પ્રયત્ન વર્તે છે. એટલે કે માર્ગનો પ્રવેશ બીજી રીતે વિચારીએ તો માર્ગનો પ્રવેશ ઉગ્રતાપૂર્વક જ થાય છે. બીજી રીતે કોઈને માર્ગનો પ્રવેશ થઈ જાય છે એમ બનતું નથી. જ્યારે ઉગ્રતા આવે ત્યારે ઉગ્રતાથી જ પ્રવેશ થાય છે, બીજી રીતે પ્રવેશ થતો નથી. કેમ ઉગ્રતાથી પ્રવેશ થાય છે બીજી રીતે નથી થતો? કે મિથ્યાત્મી પકડ કોઈ સાધારણ નથી. એક સમયની પર્યાયનું એકત્વ છે, વિના વિકલ્પે થઈ જ જાય છે, સમયે સમયે થઈ જ જાય છે, એ કોઈ સાધારણ પકડ નથી. તો એ જીવને ભાવમરણ છે, મિથ્યાત્મમાં જીવનું ભાવમરણ છે. હવે કોઈ બળવાન પકડ ગળા ચીપ દેતો હોય જોર કર્યા વગર કેવી રીતે છૂટે? ગળું એવડી સજ્જડ પકડથી કોઈ પકડીને ભીંસતો હોય તો જોર લીધા વગર કેવી રીતે છૂટે? એમ મિથ્યાત્મમાં ઊંધું બળ પ્રવર્તે છે, એની પકડ પણ જોરદાર છે. અહીંયા આવવા માટે એનું બળ ઉત્પન્ન થયા વગર એ પકડમાંથી છૂટાતો નથી. એટલે સતની તીવ્ર પીપાસા જાગી હોય તે સતની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે, એને ઉગ્ર પ્રયત્ન થાય છે, થાય છે, એ કરે છે, એવી ભાષાથી દર્શન છે. એની પ્રાપ્તિ વિના તો સત અસત બરાબર છે. પ્રાપ્તિ કો કે અનુભવ કયો, એના વગર તો ત્રિકાળ સત સત હોવા છતાં અસત છે. કોઈ વાર અફસોસ કરે છે, સત સરળ છે, સુગમ છે, સર્વત્ર એની પ્રાપ્તિ છે, પણ અરે એ કોઈ પુરુષાર્થ કરતો નથી. પુરુષાર્થ કરતો નથી, એનું જે ઉગ્રતા આવવી જોઈએ આ પુરુષાર્થ પ્રેરક વાત છે. ઉગ્ર પ્રયત્ન એને પુરુષાર્થ કહે છે. ઉગ્ર પ્રયત્ન કહો કે પુરુષાર્થ કહો. જેને સતની તીવ્ર પીપાસા જાગી હોય તે સતની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે, એને જોરથી પ્રયત્ન થાય છે, એનું જોર આવે છે પ્રયત્ન કરવાનું, અંદરથી જોર આવે છે, એ મંદપણે પ્રવર્તે એમ બનતું નથી. તો એને તરસ લાગી નથી, મોડું મળશે પાણી, મોડું મળશે તો ચાલશે, ક્યારે ચાલે છે, તરસ નથી લાગતી. હવે નહીં ચાલે એવું થાય ત્યારે ખરો પ્રયત્ન ઉપડે છે, કે હવે હું નહીં જીવી શકું, હવે મારું જીવન આગળ ચાલવું મુશ્કેલ છે, એવું જયારે અંદરથી થાય છે ત્યારે ખરો પ્રયત્ન ત્યારે ઉપડે છે. ત્યાં સુધી બધા બાના છે, મને ગમે એટલા વગડા કરે છે, એમને મેં ગમે તેટલો કાળ કાઢે છે, એથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. પ્રશ્ન પૂછ્યો
હતો,
વિકલ્પમાં એટલું દુઃખ લાગતું હતું, કાં તો વિકલ્પ છૂટે ને કાં તો દેહ છૂટે, એટલે હવે જીવન નહીં જીવાય, એમ જીવી નહીં શકાય એવું લાગે, એવી હદે આવે. એ તો બધાની એક જ સ્થિતિ છે, જેટલા જેટલા પાયમાં છે ને પામશે બધાની એક જ પરિસ્થિતિ છે, કોઈની બીજી પરિસ્થિતિ નથી. મિથ્યાથી છૂટે અને પ્રવેશ કરે એમાં વચ્ચે આ પ્રકાર આવી જાય છે, આના ઉપર કાંઈ વજન નથી. એ તો નથી એને વજનથી કહેવાય છે, જે આવે છે એને કાંઈ વજન નથી.
બરોબર,
એને તો લક્ષ ઉપર જ એની ભીત માંડી છે, આ બધું થઈ જાય છે વચ્ચે, આનું પણ એને વજન નથી. પણ એમ એટલી વાત ખ્યાલમાં લેવાની છે, સમજણ કરવી છે એને, કે એમને આમ આવું થયા વગર એમને એમ થઈ જાય એવું બધું
નથી,
એટલું સમજવાની વાત છે. પંડિતજી વાત કરતા હતા, વઢવાણ ગયા ત્યારે ત્યારે ગુરુદેવનો યોગ થયો, વઢવાણમાં પ્રવચનો સાંભળવા જતા ઘરે આવીને વિચાર કરે, ચિંતન કરે, તો કેટલી પ્રાપ્તિના અભાવમાં કેટલી આકુરતા થતી હતી બધી વાત કરતા હતા. એ તો પૂર્વના સાધક છે, પોતે પૂર્વના સાધક છે, એ પ્રશ્ન ઉઠાયો કે પૂર્વના સાધકને પણ આટલું બધું થાય પછી પાછો પરિણામ આવે, એ પહેલા નો આવે સહેજે સહેજે, સંસ્કાર તો પોતે લઈને આવ્યા છે, કેમ કે તો પામેલા છે, ચૂપ થઈને આવ્યા. તો અહીંયા આટલું બધું કેમ કે અહીંયા તો ઉઘાડ એકદમ ઓછો થઈ ગયો. અહીંયા તો ઉઘાડ એકદમ બધી વાતો જાણે નવી સમજવાની હોય. ગુરુદેવે સમજાવ્યું, ગુરુદેવે માર્ગ આપ્યો. અત્યારે એને એમ જ મટે છે, ગુરુદેવે માર્ગ બતાવ્યો, ગુરુદેવે સમજાવ્યો. ઘણો ઓછો ઉઘાડ હતો માર્ગની પ્રાપ્તિ. નહીં તો ભાવ આકુળતા, ભાવ આકુળતા થાય, રોવું આવે, રડવું આવે, બંધ ન રહી શકે એટલું બધું. પાછું એમનું એવું ને એવું થાય, અથવા એવું ને એવું કરવું પડે એમ એક પ્રશ્ન કર્યો. એ તો હોનું લેવા જેવી વાત છે. જેટલી વાર હોનું લેવા જાઓ એટલી વાર હોનાના પૈસા દેવા પડે. માલ લેવો છે તો માલની કિંમત
ચૂકવવી પડે,
ચૂકવવી છે, સીધી વાત છે.
એટલી ચૂકવવી પડે એમ પ્રશ્ન.
એટલો જ પુરુષાર્થ કરવો પડે. જેટલો માલ લેવો છે એટલો જ પુરુષાર્થ કરવો પડે. એવો પુરુષાર્થમાં આવ્યા તો એટલું જ છોડવું પડે. ઉગ્ર પ્રયત્નો છે સતની પ્રાપ્તિ માટે. ઉગ્ર પ્રયત્ન થાય છે ત્યાં ઉગ્રતા ઘણી આવે છે. એ તો વિષય એ મહત્વ એટલા જ માટે સમ્યક દ્રષ્ટિને આપ્યો છે કે કોઈ જીવ કેવી રીતે સમ્યકત્વમાં આવે છે એમ જો ખબર પડે તો ત્યાં આવવાનું જે પરાક્રમ કર્યું ને જે પરિસ્થિતિમાંથી પસાર થયા અને જે સ્થાને આવ્યા એને એને નમવાનું થયા વગર પાસે દેવા છે. મંદામહે તમ વયમ પદ્મ પ્રબલધારે દેવ. જેણે આવા મહાન આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં ધારણ કર્યો. મંદામહે તમ વયમ ક્યારે ધારણ કર્યો કે આખા જગતથી છૂટો પડીને ધારણ કર્યો છે. અને ઊંચામાં ઊંચી કુટિલનો શુભરાગી જીવને થાય છે. સ્વભાવનો જે વિકલ્પ ઉઠે છે ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ મંદ કસાઈનો જે વિકલ્પ ઉઠે છે બહુ ઊંચી કુટિનો છે. કેમ કે પ્રયત્ન વખતનો વિકલ્પ છે, એ તો પુરુષાર્થના કાળનો વિકલ્પ છે. એથી ઊંચી કુટિનો સ્વભાવ ક્યાંય નથી. એમાં પણ જે અટકો નહીં એનો નિષેધ કરીને આરૂઢ થયો સ્વભાવ પર. વંદામહે તમ વયમ એને અમે નમસ્કાર કરીએ છીએ. સુરેન્દ્રનગર વાળા રમણીભાઈ પ્રશ્ન કર્યો. ગુરુદેવ પ્રસિદ્ધ પણ એમ કહેતા કે ગણધર દેવ પણ પંચ પરમેષ્ઠીના નમસ્કાર મંત્ર બોલે છે. તો પોતે નમો આયર્યાણમ પદમાં તો પોતે છે, પોતાથી નીચી કોટેના આચાર્યો પણ છે. નવ દીક્ષિત થયા હોય પછી આચાર્ય થયા હોય પછી ઉપાધ્યાય એની નીચે છે, સાધુ એની નીચે છે. સાધુ તો એમના શિષ્યો છે, આચાર્યોને ગણધરોને બીજા સાધુઓ એમના
શિષ્યો છે,
શિષ્યો છે. તો ગુરુ તો શિષ્યને વંદન નમસ્કાર કરે, પણ ગુરુ ઉઠીને શિષ્યને નમસ્કાર કરે છે? પ્રવૃત્તિ તો એવી કરતા નથી. કોઈ આચાર્ય કોઈ સાધુને નમસ્કાર કરવાની તો પ્રવૃત્તિ કરતા નથી, અને પંચ પરમેશ્વર મંત્રમાં તો નમસ્કાર કરે છે. તો આ વાતનો મેળ કેવી રીતે છે? આ પ્રશ્ન કર્યો. અભિપ્રાયનો વિષય છે, એક પ્રવૃત્તિનો વિષય છે. અભિપ્રાયમાં નવું લોહિત ત્રિકાળ વર્તી સમણ લોકમાં ક્યાંય પણ હોય કોઈ પણ ક્ષેત્રમાં મનુષ્ય હોય, પણ કોઈ પણ જગ્યાએ સાધુ મનુષ્ય ક્ષેત્રમાં હો કોઈ પણ કાળમાં હો અમારા એને નમસ્કાર. એ માર્ગનો આદર છે, વિતરાગ માર્ગમાં આવ્યા એનો આદર
છે.
અભિપ્રાયનો એમ મુનિરાજ પોતે કઈ સમય દ્રષ્ટિને વંદન ન કરે. અભિપ્રાય છે, આ તો એમના શબ્દો છે. આપણા ઘરને તો વાત છે, શ્લોક પીડ્યો છે નિયમસારમાં. એવી સમય દ્રષ્ટિની સુંદર બુદ્ધિને હું નમસ્કાર કરું છું. જેને પ્રથમથી જ શુદ્ધ અશુદ્ધની વિકલ્પના નથી, એમ કરીને વાત લીધી છે. એને નમસ્કાર, વંદામહે તમ વયમ, અમે એને નમસ્કાર કરીએ છીએ. એનું કારણ છે કે એક વાર આખા જગતથી એને ઊંચામાં ઊંચી કોટીના શુભના કણિયાથી પણ જુદો પડવાનો અપૂર્વ પુરુષાર્થ કરી અને જેણે વિતરાગ માર્ગનો પ્રારંભ કર્યો, વિતરાગ માર્ગમાં જેણે વિજય સ્તંભ રોક્યો, પછી તો આગળની વાત સહેલી છે. રાજાને મારવો એ જ મોટી વાત છે, પછી તો આખી લડાઈ જીતી ગઈ. જે દર્શન મોહને અનંતાનું બંધી છે, એ દુશ્મનની સેનાનો રાજા છે, એને માયો અહીંયા, પછી તો આખી સેના એ જીતી જ જવાનો છે. નૃપને જીતતા દળ રિપુને અધિકાર બધું એનું લઈ લીધું, એને રાજાને માર્યો છે. શું કરવા, એમ એનું મહત્વ શા માટે? સમ્યક દ્રષ્ટિનું મહત્વ છે કે રાજાને માર્યો છે, દુશ્મનના રાજાને માર્યો છે, પછી તો આગળની વાત એને સહેલી થઈ જાય, થઈ ગઈ છે. પછી જે સૈન્ય છે એ તો બધું સાધારણ શક્તિ વાળા છે, પરાક્રમ નિસત્વ થઈ ગયેલા છે, શક્તિહીન છે, એ તો બધાને પોતે બળવાન છે. આત્માર્થી જીવ જ્ઞાન લક્ષણ દ્વારા નાયક આત્માની પ્રતીતિ કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે તો તેને નાયક તત્વ પ્રગટ થાય. આ ઓળખીને અનુભવ કરવા સુધીનો વિશેષ સંક્ષિપ્તમાં 3 મિનિટમાં લઈ લીધો છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુ દેવનો જય મિત્રાદિગમ્બર જય ધાર.